એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજની આપણી વાતચીતનો વિષય છે જાતીય સંમતિ, એટલે કે સેક્સ્યુઅલ કન્સેન્ટ. હવે આ શબ્દ સાંભળીને ઘણાને લાગશે કે આ તો સીધી સાધી વાત છે, હા એટલે હા, ના એટલે ના. પણ શું ખરેખર આટલું જ છે?
ના, બિલકુલ નહીં. અને એટલે જ આજે આપણે ડૉક્ટર મિલેના પોપોવાના ખૂબ જ એમ કહી શકાય કે ચર્ચાયેલા પુસ્તક સેક્સ્યુઅલ કન્સેન્ટ પર ઊંડાણપૂર્વક વાત કરવાના છે.
હા, ખાસ કરીને છેલ્લા કેટલાક વર્ષોમાં પેલી હેશટેગ મીટુ જેવી ચળવળો પછી દુનિયાભરમાં સંબંધો, સ્વાયત્તતા અને સંમતિ વિશેની ચર્ચા વધુ ઊંડી અને આમ તો જટિલ બની છે.
બરાબર, પોપોવાનું પુસ્તક આ ચર્ચાને સમજવા માટે ખૂબ જ મહત્વનું સાબિત થાય છે, મને લાગે છે.
બરાબર, તો આપણો આજનો પ્રયાસ એ સમજવાનો છે કે સંમતિ માત્ર કાયદાકીય જરૂરિયાત કે શબ્દોની આપલે નથી, પણ એના મૂળમાં પેલું સત્તા, સામાજિક દબાણ, આપણો ઉછેર અને સંસ્કૃતિ જેવા કેટલાય પરિબળો કામ કરે છે. શું આપણે ખરેખર હા કે નાથી આગળ વધીને એકબીજાના માન અને ઈચ્છાને સમજી શકીએ? આ પુસ્તક આપણને એ દિશામાં વિચારવા પ્રેરે છે.
તો ચાલો વાતની શરૂઆત લેખકથી કરીએ. ડૉક્ટર મિલેના પોપોવા કોણ છે અને તેમનો દૃષ્ટિકોણ શા માટે અનોખો ગણાય છે?
હા, એ જરૂરી છે. તેઓ એક સંશોધક, લેખક અને શિક્ષણ સાથે જોડાયેલા છે. તેમનું ખાસ ક્ષેત્ર મીડિયા, સંસ્કૃતિ અને લિંગ આધારિત હિંસા, આ બધા કેવી રીતે એકબીજા સાથે જોડાયેલા છે તે છે. અને તેમની પાસે મીડિયા અને કોમ્યુનિકેશનમાં પીએચડી પણ છે.
પણ જે વાત તેમને ખરેખર અલગ પાડે છે મારા મતે તે એ છે કે તેઓ માત્ર પુસ્તકીય જ્ઞાન સુધી સીમિત નથી.
બરાબર, તેમણે જાતીય હિંસાનો ભોગ બનેલા લોકો સાથે સીધું કામ કર્યું છે અને ડિજિટલ દુનિયા હોય, ફેન ક્લબ્સ હોય કે પછી BDSM જેવા વૈકલ્પિક સમુદાયો હોય, આ બધી જગ્યાએ સંમતિ કેવી રીતે કામ કરે છે તેની ચર્ચાઓમાં તેઓ સક્રિય રહ્યા છે.
એટલે કે તેમની પાસે થિયરી અને પ્રેક્ટિસ બંનેનો અનુભવ છે એમ કહી શકાય.
એકદમ સાચી વાત. આ બહુવિધ અનુભવોને કારણે તેઓ સંમતિના મુદ્દાને માત્ર કાયદાના ચશ્માથી નથી જોતા, પણ ઇતિહાસ, ફિલોસોફી, સંસ્કૃતિ અને સૌથી અગત્યનું માણસના પોતાના અનુભવોના સંદર્ભમાં જુએ છે.
અને તેમનો અભિગમ આંતરછેદી છે. થોડો ભારે શબ્દ લાગે કદાચ, પણ એનો સાદો અર્થ એ છે કે તેઓ સમજે છે કે સંમતિ બધા માટે એકસરખી નથી હોતી.
એટલે કેવી રીતે?
એટલે કે વ્યક્તિની જાતિ, તેનો આર્થિક વર્ગ, તેનું લિંગ, તેની શારીરિક ક્ષમતા, આ બધું જ તેના સંમતિ આપવાના કે ન આપવાના અનુભવને અસર કરે છે.
એટલે કે દલિત સ્ત્રી માટે સંમતિનો અર્થ અને અનુભવ કદાચ ઉચ્ચ વર્ગના પુરુષ કરતાં ઘણો અલગ હોઈ શકે. બરાબર ને?
બિલકુલ, આ જ વાત પોપોવા સમજાવવા માંગે છે. હવે જો પુસ્તકના મુખ્ય વિચાર પર આવીએ તો પોપોવા જે સૌથી મોટો ધડાકો કરે છે એમ કહેવાય તે એ છે કે જાતીય સંમતિ એ ફક્ત ના શબ્દની ગેરહાજરી નથી.
ઓહ, એનાથી કંઈક વધુ ઊંડું અને સકારાત્મક છે.
હા, એટલે કે જો કોઈ ના ન કહે તો એનો મતલબ હા નથી જ એમ સમજવું.
અચ્છા.
પોપોવા કહે છે કે સાચી સંમતિ એ એક સક્રિય, સતત ચાલતી રહેતી અને ખાસ તો ઉત્સાહભરી વાતચીત છે. તેના મૂળમાં પરસ્પર આદર, એકબીજાના આનંદની ચિંતા અને દરેક વ્યક્તિની પોતાની સ્વાયત્તતા, એટલે કે પોતાના શરીર અને નિર્ણયો પર પોતાનો હક રહેલો છે.
એટલે પેલી સાદી કાયદાકીય હાનાવાળી ચેકબોક્સ ટીક કરવા જેવી સંમતિની સમજને જ પડકારે છે આ પુસ્તક.
બરાબર.
વાહ, આ તો આખી વિચારસરણી બદલી નાખે તેવી વાત છે. માત્ર નિયમ પાળવા ખાતર નહીં, પણ ખરેખર એકબીજાને સમજીને આગળ વધવું.
હા, એટલે પુસ્તકનો કેન્દ્રવર્તી પ્રશ્ન એ નથી કે કાયદેસર સંમતિ ક્યારે ગણાય, પણ એ છે કે આપણે એવું વાતાવરણ કેવી રીતે બનાવી શકીએ જ્યાં દરેક વ્યક્તિ માટે પોતાની જાતીયતા વિશે અર્થપૂર્ણ રીતે નિર્ણય લેવાનું શક્ય બને.
આ બહુ મોટો સવાલ છે.
હા, ખરેખર. અને તેનો જવાબ આપવા માટે પોપોવા આપણને સમાજમાં રહેલી સત્તાની વહેંચણી, વિશેષાધિકાર કોને મળે છે, ભૂતકાળના આઘાત, ટ્રોમાની અસર, આપણો સામાજિક ઉછેર અને આપણી આર્થિક સામાજિક અસમાનતાઓ, આ બધા પરિબળો તરફ જોવાનું કહે છે.
કારણ કે આ બધું જ આપણી પસંદગી કરવાની ક્ષમતાને ઘડે છે, એમ ને?
બરાબર.
અને પોપોવા એમ પણ કહે છે ને કે આપણા હાલના સંમતિના માળખા કાયદો હોય, શિક્ષણ હોય કે સામાજિક ઝુંબેશ હોય, તે ઘણીવાર અધૂરા છે.
હા, એ એની મર્યાદાઓ દર્શાવે છે.
તે વ્યક્તિગત ના કહેવાની હિંમત પર વધુ ભાર મૂકે છે, પણ જે પરિસ્થિતિઓમાં વ્યક્તિ ના કહી જ ન શકે તેની વાત ઓછી કરે છે.
હા, અને પોપોવા આપણને અનુપાલન એટલે કે ફક્ત નિયમો પાડવાની સંસ્કૃતિથી આગળ વધીને ઉત્સાહપૂર્ણ સંમતિ, એન્થુઝિયાસ્ટિક કન્સેન્ટની સંસ્કૃતિ તરફ જવાનું આહ્વાન કરે છે.
ચાલો આ વિચારોમાં થોડા વધુ ઊંડા ઉતરીએ. પોપોવા પુસ્તકમાં કેટલાક મહત્વના મુદ્દા ઉપર વિસ્તારથી વાત કરે છે. આપણે તેને વિષયવાર સમજીએ. પહેલો વિષય, શા માટે પેલું હા કે ના પૂરતું નથી.
હા, આ સમજવું જરૂરી છે. પોપોવા શરૂઆતમાં જ વ્યક્તિગત પસંદગીના ભ્રમની વાત કરે છે. આપણે માનીએ છીએ કે દરેક વ્યક્તિ પોતાની મરજીથી હા કે ના કહે છે, પણ શું ખરેખર એવું હોય છે?
હા, એવું જ લાગતું હોય છે સામાન્ય રીતે.
પણ પોપોવા કહે છે કે આ સશક્ત પસંદગીનો વિચાર ઘણીવાર એ માળખાકીય અસમાનતાઓને છુપાવી દે છે જે આપણી પસંદગી કરવાની ખરી ક્ષમતાને મર્યાદિત કરે છે.
અચ્છા, અને આનો સંબંધ ઇતિહાસ સાથે પણ છે?
હા, ચોક્કસ. સંમતિનો ખ્યાલ મૂળમાં મિલકત અને પિતૃસત્તા સાથે જોડાયેલો હતો, જ્યાં સ્ત્રીની સંમતિ તેના પુરુષ સંબંધી દ્વારા નક્કી થતી. નારીવાદી ચળવળોએ લડીને ના એટલે નાનો સિદ્ધાંત સ્થાપિત કર્યો, જે ખરેખર ક્રાંતિકારી હતો.
હા, એ તો મોટી વાત હતી.
પણ પોપોવા દલીલ કરે છે કે હવે એ પણ પૂરતું નથી, કારણ કે ઘણીવાર વ્યક્તિ ના કહી શકવાની સ્થિતિમાં જ નથી હોતી.
જેમ કે ડરને કારણે થીજી જવું, એના વિશે પણ પુસ્તકમાં વાત છે.
હા, એને ટોનિટ ઇમ્મોબિલિટી કહે છે. ભય કે આઘાતમાં વ્યક્તિ શારીરિક કે માનસિક રીતે થીજી જાય, કંઈ બોલી કે કરી ન શકે. હવે આ હા તો નથી જ.
બિલકુલ નહીં.
આ ઉપરાંત કાયદો અને નૈતિકતા વચ્ચેનો તફાવત પણ સમજવો જરૂરી છે. કાયદો આપણને ફક્ત ઓછામાં ઓછી જરૂરિયાત બતાવે છે, નૈતિક વર્તનનો ઉચ્ચતમ માપદંડ નહીં. કાયદાની દૃષ્ટિએ કદાચ સંમતિ હોય, પણ શું નૈતિક રીતે ત્યાં દબાણ, મેનિપ્યુલેશન કે ડર નહોતો? પોપોવા કહે છે, નૈતિકતા ત્યાંથી શરૂ થાય છે જ્યાં કાયદો પૂરો થાય છે.
આ ખરેખર વિચારવા જેવું છે. કાયદાનું પાલન કરવું એ નૈતિક હોવાની ગેરંટી નથી. હવે બીજો મહત્વનો વિષય છે સત્તા અને સંદર્ભ.
બિલકુલ. સંમતિ ક્યારે શૂન્યાવકાશમાં નથી હોતી. પોપોવા સમજાવે છે કે સમાજમાં સત્તા અને વિશેષાધિકાર કેવી રીતે વહેંચાયેલા છે અને તે વ્યક્તિની જાતીય સ્વાયત્તાને કેવી રીતે અસર કરે છે.
જેમ કે
આપણી જાતિ, વર્ગ, લિંગ, શારીરિક ક્ષમતા, ધર્મ, આ બધું જ નક્કી કરે છે કે આપણી વાત કેટલી સંભળાશે, આપણને કેટલી ગંભીરતાથી લેવામાં આવશે અને આપણે કેટલી સ્વતંત્રતાથી નિર્ણય લઈ શકીશું.
આ જ પેલી આંતરછેદીયતાનો મૂળ વિચાર છે, ખરું ને? આપણી અલગ અલગ ઓળખો ભેગી મળીને આપણા અનુભવને ઘડે છે.
એકદમ. એટલે કે કોણ કોની સાથે સંબંધ બાંધી રહ્યું છે, તેમની સામાજિક સ્થિતિ શું છે, તે બધું જ સંમતિની પ્રક્રિયાને અસર કરે છે.
હા,
પોપોવા જાતીય મૂડી જેવા ખ્યાલની પણ વાત કરે છે, એટલે કે સમાજ કોની જાતીયતાને વધુ મૂલ્યવાન કે આકર્ષક ગણે છે અને તેનાથી પણ સત્તાનું સમીકરણ બદલાય છે.
જ્યાં સત્તાનું અસંતુલન હોય ત્યાં સાચી સંમતિ પર હંમેશા પ્રશ્નાર્થ રહે છે.
બરાબર. પુસ્તક એ પણ ચર્ચા કરે છે, જેને આપણે તટસ્થ રીતે રજૂ કરી રહ્યા છીએ, કે કેવી રીતે આર્થિક પરિબળો
જેમ કે ગરીબી, નોકરીની અસુરક્ષા,
હા, રહેવાની જગ્યાની ચિંતા, આ બધું વ્યક્તિને અનિચ્છાએ જાતીય સંબંધો માટે સંમત થવા દબાણ કરી શકે છે. આને પોપોવા ઈચ્છાનું અર્થશાસ્ત્ર કહે છે.
આ બધા મુદ્દાઓ સંમતિની જટિલતા દર્શાવે છે. પણ શું પોપોવા કોઈ ઉકેલ પણ સૂચવે છે? માત્ર સમસ્યાઓ જાણીને શું ફાયદો?
ચોક્કસ ચોક્કસ. પુસ્તકનો મોટો ભાગ સકારાત્મક ઉકેલો અને અભિગમો પર કેન્દ્રિત છે અને તેનો મુખ્ય આધાર છે સંવાદ અને ઉત્સાહપૂર્ણ સંમતિ.
એટલે વાતચીત કરવી?
હા, પણ કેવી વાતચીત? પોપોવા કહે છે કે સંમતિ એ કોઈ વસ્તુ નથી જે એક વ્યક્તિ બીજા પાસેથી મેળવે છે, પરંતુ તે પરસ્પર સમજણ અને કરાર દ્વારા સાથે મળીને રચવાની પ્રક્રિયા છે. આ માટે ખુલ્લા અને પ્રમાણિત સંવાદની જરૂર છે.
અને આ સંવાદ કેવો હોવો જોઈએ તેના માટે કોઈ માર્ગદર્શિકા છે, જેમ કે કોઈ મોડેલ?
હા, અહીંયા પોપોવા અને અન્ય ઘણા કાર્યકર્તાઓ ફ્રાઇઝ મોડેલની વાત કરે છે. આ યાદ રાખવામાં સરળ છે અને ખૂબ વ્યવહારુ પણ. ફ્રાઇઝ એટલે
FRIES. શું છે આ?
હા, F એટલે ફ્રીલી ગીવન, મુક્તપણે આપેલ. સંમતિ કોઈપણ જાતના દબાણ, ધમકી, ભાવનાત્મક બ્લેકમેલ કે છેતરપિંડી વગર સ્વૈચ્છિક રીતે આપેલી હોવી જોઈએ.
ઓકે, પછી આર?
આર એટલે રિવર્સિબલ, પરિવર્તનશીલ. કોઈએ એકવાર હા પાડી હોય તો પણ તે ગમે ત્યારે પોતાનો વિચાર બદલી શકે છે. એક ક્રિયા માટેની હા આપોઆપ બીજી ક્રિયા માટેની હા નથી બની જતી.
આ મહત્વનું છે. પછી આઈ?
આઈ એટલે ઇન્ફોર્મ્ડ, માહિતગાર. વ્યક્તિ જે બાબત માટે સંમતિ આપી રહી છે તેની તેને પૂરી જાણકારી હોવી જોઈએ. કોઈ મહત્વની વાત છુપાવવામાં આવી હોય, જેમ કે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન વિશે કે કોન્ડોમ ન વાપરવાના ઈરાદા વિશે, તો સંમતિ માન્ય ગણાતી નથી.
બરાબર. અને ઈ?
હા,
આ તો ઉત્સાહપૂર્ણ હશે, ખરું ને?
એકદમ. ઈ એટલે એન્થુઝિયાસ્ટિક, ઉત્સાહપૂર્ણ. આ બહુ મહત્વનું છે. સંમતિ એટલે માત્ર નાની ગેરહાજરી નહીં, પણ હાની સ્પષ્ટ અને ઉત્સાહભરી હાજરી.
મતલબ ખરેખર દિલથી હા હોવી જોઈએ.
હા, માત્ર સંકોચ કે અનિચ્છાએ નહીં. વ્યક્તિના હાવભાવ, અવાજ અને શબ્દોમાં ઉત્સાહ દેખાવો જોઈએ. જો શંકા હોય, અસ્પષ્ટતા હોય, મૌન હોય, તો તેને ના જ સમજવી.
ઓકે. અને છેલ્લે એસ?
એસ એટલે સ્પેસિફિક, વિશિષ્ટ. એક ચોક્કસ ક્રિયા માટે આપેલી સંમતિ માત્ર તે ક્રિયા પૂરતી જ છે. જેમ કે હાથ પકડવાની સંમતિ એ ચુંબન કરવાની સંમતિ નથી. દરેક નવા પગલા માટે ફરીથી સંમતિ મેળવવી જરૂરી છે.
વાહ, આ ફ્રાઇઝ મોડલ તો ખરેખર સંબંધોમાં સ્પષ્ટતા લાવી શકે છે. આ ઉપરાંત ડિજિટલ દુનિયામાં સંમતિના પડકારો વિશે પણ કંઈક વાત છે પુસ્તકમાં?
હા, સંક્ષિપ્તમાં છે. પુસ્તક ઓનલાઈન સ્પેસમાં સંમતિના નવા પડકારોની નોંધ લે છે, જેમ કે કોઈની જાણ બહાર તેના ફોટા કે વિડીયો શેર કરવા,
જેને આપણે રિવેન્જ પોર્ન કહીએ છીએ.
હા, પછી વર્ચ્યુઅલ રિયાલિટીમાં સંમતિના નિયમો શું હશે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ આપણી સંમતિની સમજને કેવી રીતે પ્રભાવિત કરે છે, આ બધા માટે નવા વિચારો અને નિયમોની જરૂર પડશે એમ લેખક માને છે.
ખૂબ સરસ. આખી વાત સાંભળ્યા પછી જો આપણે પોપુઆના પુસ્તકના મુખ્ય સંદેશાઓ કે શીખ તારવવા હોય તો શું કહી શકીએ ટૂંકમાં?
મને લાગે છે કે 4-5 મુખ્ય મુદ્દાઓ છે જે આપણે યાદ રાખી શકીએ. પહેલું, સંમતિ એ સામાજિક અને સંદર્ભાધારિત છે. તે માત્ર બે વ્યક્તિઓ વચ્ચેની ખાનગી વાત નથી, પણ સમાજના મૂલ્યો, ઇતિહાસ અને સત્તાના સમીકરણો તેને ઘડે છે.
અને ભારતમાં જે આટલી વિવિધતા છે ત્યાં આ વાત વધુ લાગુ પડે છે ને?
બિલકુલ. બીજું, સત્તાની ભૂમિકા નિર્ણાયક છે. કોની પાસે કેટલી સત્તા છે, સામાજિક, આર્થિક, શારીરિક, તે સંમતિની પ્રક્રિયાને ઊંડી અસર કરે છે.
એટલે જ ભેદભાવ અને અસમાનતા ઘટાડ્યા વિના સાચી સંમતિની સંસ્કૃતિ બનાવવી મુશ્કેલ છે. આપણે આપણી આસપાસના સંબંધોમાં આ સત્તાના સમીકરણોને ઓળખતા શીખવું પડશે.
ત્રીજું અને ખૂબ જ આશાસ્પદ, સક્રિય, ઉત્સાહપૂર્ણ સંવાદ જ આગળનો રસ્તો છે. ફ્રાઇઝ જેવા મોડલ આપણને ડર કે શંકાને બદલે સ્પષ્ટતા, આદર અને પરસ્પર આનંદ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે.
અને આ માત્ર જાતીય સંબંધો માટે જ નહીં, પણ આપણા તમામ સંબંધોમાં સંવાદ સુધારવા માટે ઉપયોગી થઈ શકે છે.
ચોક્કસ. અને ચોથું, આ જવાબદારી સામૂહિક છે. પેલી બળાત્કાર સંસ્કૃતિ, જ્યાં જાતીય હિંસાને સામાન્ય ગણવામાં આવે છે, થી સંમતિ સંસ્કૃતિ તરફ જવું એ માત્ર વ્યક્તિગત પ્રયાસ નથી,
પણ સમાજ તરીકે, સંસ્થાઓ તરીકે આપણે સૌએ સાથે મળીને કામ કરવું પડશે. મીડિયા, શિક્ષણ, કાયદો, બધાની ભૂમિકા છે.
પુસ્તકમાં ઘણા એવા વાક્યો છે જે ખરેખર વિચારતા કરી મૂકે. આપણે તેને અવતરણોને બદલે મુખ્ય વિચારો કહી શકીએ.
હા, ચારો કેટલાક એવા વિચારો પર નજર કરીએ. પહેલો વિચાર જે મને ખૂબ ગમ્યો, સંમતિ એ એવી વસ્તુ નથી જે આપણી પાસે છે, પણ એવી વસ્તુ છે જે આપણે કરીએ છીએ અને જે આપણે સાથે મળીને સામૂહિક રીતે કરીએ છીએ.
હા, આ દર્શાવે છે કે સંમતિ એક સ્થિર વસ્તુ નથી, પણ એક સતત ચાલતી પ્રક્રિયા છે જેમાં બધાની ભાગીદારી જરૂરી છે.
બીજો વિચાર જે ખૂબ જ સચોટ છે, પ્રશ્ન એ નથી કે કોઈએ હા કહ્યું કે નહીં, પરંતુ શું એવી પરિસ્થિતિઓ હતી કે જેમાં તેઓ અર્થપૂર્ણ રીતે ના કહી શકે.
આ સીધો સવાલ આપણને શબ્દોથી પર જઈને વાસ્તવિક પરિસ્થિતિ અને વ્યક્તિની સ્વતંત્રતા પર ધ્યાન આપવા મજબૂર કરે છે.
ત્રીજો વિચાર કાયદાની મર્યાદા સ્પષ્ટ કરે છે. નૈતિક જાતીયતા ત્યાંથી શરૂ થાય છે જ્યાં કાયદો સમાપ્ત થાય છે.
બરાબર. કાયદાનું પાલન કરવું એ ન્યૂનતમ જરૂરિયાત છે. સાચી નૈતિકતા એનાથી ઘણી આગળ છે.
ચોથો વિચાર, ટૂંકો પણ મુદ્દાસર. તમે સત્તાને સમજ્યા વિના સંમતિને સમજી શકતા નથી.
હા, આખા પુસ્તકનો સાર કદાચ આ એક વાક્યમાં આવી જાય છે.
અને છેલ્લો વિચાર, જે આપણને વ્યવહારુ ધ્યેય આપે છે. ધ્યેય સંપૂર્ણ સંમતિ નથી, પરંતુ વધુ ન્યાયી જાતીય સંસ્કૃતિઓ છે.
હા, આ યાદ અપાવે છે કે આપણે સંપૂર્ણતા પાછળ ભાગવાને બદલે સતત વધુ સારા, વધુ આદરપૂર્ણ અને વધુ ન્યાયી વાતાવરણ બનાવવા તરફ કામ કરવાનું છે.
આ બધા વિચારો ખરેખર આપણને રોજેરોજના જીવનમાં સંમતિ વિશે વધુ ઊંડાણપૂર્વક વિચારવા પ્રેરે છે. તો હવે સવાલ એ થાય કે આ બધું જ જ્ઞાન આપણે વ્યવહારમાં કેવી રીતે ઉતારી શકીએ?
હા, આ સૌથી મહત્વનો પ્રશ્ન છે.
વ્યક્તિગત સ્તરે મને લાગે છે કે આપણે આપણા સંબંધોમાં ફ્રાઇઝ મોડેલનો સભાનપણે ઉપયોગ કરી શકીએ. સ્પષ્ટતાથી પૂછવું, ધ્યાનથી સાંભળવું, સામેવાળાના ઉત્સાહ પર ધ્યાન આપવું,
અને ગમે ત્યારે ના કહેવાના અધિકારનો આદર કરવો, અને જો કોઈ ના કહે તો તેને વ્યક્તિગત અપમાન તરીકે ન લેવું, આ પણ જરૂરી છે.
બરાબર. માતા પિતા તરીકે શું કરી શકાય?
માતા પિતા તરીકે આપણે બાળકોને નાનપણથી જ શારીરિક સ્વાયત્તા વિશે શીખવી શકીએ કે તેમના શરીર પર તેમનો પોતાનો હક છે અને કોઈ તેમની મરજી વિરુદ્ધ તેને સ્પર્શી ન શકે.
હા, અને શાળાઓમાં વધુ સારા સંમતિ કેન્દ્રિત જાતીય શિક્ષણની પણ હિમાયત કરી શકીએ.
સામાજિક રીતે આપણે આપણી આસપાસ જાતીય હિંસાને સામાન્ય ગણાવતા જોક્સ, ટિઠ્ઠણીઓ કે વર્તણૂકને પડકારી શકીએ. પીડિતને દોષ આપવાની માનસિકતા સામે અવાજ ઉઠાવી શકીએ.
અને જો આપણે કોઈ અયોગ્ય ઘટનાના સાક્ષી બનીએ તો યોગ્ય અને સુરક્ષિત રીતે દરમિયાનગીરી કરવાનો પ્રયાસ કરી શકીએ. પેલું એક્ટિવ બાયસ્ટેન્ડર બનવું.
હા, અને સમુદાય કે સંસ્થાના સ્તરે પણ ઘણું થઈ શકે છે. કાર્યસ્થળો, કોલેજો, સામાજિક જૂથો આ બધા એવી નીતિઓ અને પ્રક્રિયાઓ બનાવી શકે છે જે સંમતિને પ્રોત્સાહન આપે.
અને જો કોઈ નુકસાન થાય તો તેનો ઉકેલ સજાને બદલે સમજ, જવાબદારી અને પરિવર્તન પર કેન્દ્રિત હોય તેવું કંઈક વિચારી શકાય.
બરાબર.
આ સમગ્ર ચર્ચામાંથી મારા માટે અંગત રીતે સૌથી મોટી શીખ એ રહી કે સંમતિ એ માત્ર બેડરૂમની વાત નથી, પણ તે સામાજિક ન્યાય અને સમાનતાના મોટા પ્રશ્નો સાથે જોડાયેલી છે. જ્યાં સુધી સમાજમાં ભેદભાવ અને સત્તાનું અસંતુલન રહેશે ત્યાં સુધી બધા માટે સાચી જાતીય સ્વાયત્તતા શક્ય નથી. એટલે આ લડાઈ વ્યક્તિગત પણ છે અને સામૂહિક પણ.
અને મારા માટે જે વાત સૌથી વધુ સ્પર્શી ગઈ તે છે ઉત્સાહપૂર્ણ સંમતિનો વિચાર. તે સંમતિને ભય, શંકા કે નિયમપાલનમાંથી બહાર કાઢીને પરસ્પર આદર, ઈચ્છા અને આનંદની ભાષામાં મૂકે છે.
હા, આ એક વધુ સકારાત્મક અને માનવીય અભિગમ છે.
હા, જે ખરેખર વધુ તંદુરસ્ત અને સુખી સંબંધો તરફ દોરી શકે છે એમ લાગે છે.
તો શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર સાથે સમાપન કરીએ. જો સંમતિ ખરેખર આપણા સામાજિક વાતાવરણ અને સંબંધો સાથે આટલી ઊંડી રીતે જોડાયેલી હોય તો આ અઠવાડિયે આપણે સૌ આપણા અંગત વર્તુળમાં, કુટુંબમાં, મિત્રો સાથે, કામના સ્થળે સંમતિની વધુ સારી સમજણ કે અભ્યાસને પ્રોત્સાહન આપવા માટે કયું એક નાનું નક્કર પગલું લઈ શકીએ.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.